એકત્ર જ્ઞાન જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. અહીં આપણે એવા વિચારોની સફર કરીએ છીએ જે આપણી સમજને અને આપણી આસપાસની દુનિયાને એમ કે નવો આકાર આપે છે.
નમસ્કાર. અને આજે જે પુસ્તક છે ડેનિયલ એચ પિંકનું ડ્રાઈવ, એ ખરેખર આપણને શું ચલાવે છે, શું મોટિવેટ કરે છે એના વિશેની આપણી ઘણી માન્યતાઓ પર સવાલ ઉભા કરે છે.
હા, અને આ પુસ્તક છે ને મને લાગે છે આજે બહુ જ જરૂરી છે, કારણ કે આપણે બધા કામ તો કરીએ છીએ, ભણીએ છીએ, કંઈક ને કંઈક કરીએ છીએ, પણ શું ખરેખર આપણને ખબર છે કે અંદરથી શું ધક્કો મારે છે?
બરાબર.
પિંક એ જ કહે છે કે મોટાભાગના બિઝનેસ, સ્કૂલો, બધે જ પેલી જૂની સિસ્ટમ ચાલે છે. ગાજર બતાવો અથવા લાકડી દેખાડો,
જે કદાચ પહેલા ચાલતી હશે પણ હવે.
હા, પિંક કહે છે કે હવે નહીં. ખાસ કરીને જ્યાં તમારે મગજ વાપરવાનું છે, કંઈક નવું બનાવવાનું છે, ત્યાં તો આ જૂની રીત કામ નથી આવતી, ઉલટાનું નુકસાન કરે છે ઘણીવાર.
વિજ્ઞાન શું કહે છે અને આપણે શું કરીએ છીએ એમાં બહુ મોટો ગેપ છે. પણ એના પર આવીએ એ પહેલાં લેખક વિશે થોડી વાત કરી લઈએ. ડેનિયલ પિંક.
હા, કોણ છે
ડેનિયલ પિંક? છે ને, એ પોતે કોઈ લેબમાં બેસીને રિસર્ચ નથી કરતા, પણ એમની આવડત એ છે કે મનોવિજ્ઞાન, ઇકોનોમિક્સ, સમાજશાસ્ત્ર, આ બધાના જે જટિલ રિસર્ચ હોય ને, એને ભેગા કરીને એમાંથી એકદમ સરળ સમજાય એવી વાતો તારવે છે જે આપણે રોજિંદા જીવનમાં વાપરી શકીએ. એક જાતનો બ્રિજ બનાવે છે યુનિવર્સિટી અને આપણી ઓફિસ વચ્ચે.
અચ્છા, અને એમનો અનુભવ પણ તમે કીધું એમ, રાજકારણમાં પણ કામ કર્યું છે એમણે, અલગોર માટે સ્પીચ લખતા.
હા બરાબર, અલગોરના ચીફ સ્પીચ રાઇટર હતા, એટલે એમને ખબર છે કે કોઈ ગંભીર વાતને કેવી રીતે રસપ્રદ બનાવીને કહેવી. એમના બીજા પુસ્તકો પણ છે, અ હોલ ન્યૂ માઇન્ડ જેવા, એ પણ બહુ ચાલ્યા છે.
એટલે વાત કહેવાની કળા છે એમની પાસે.
ચોક્કસ, એટલે જ ડ્રાઈવ વાંચવાની મજા આવે છે. ખાલી થિયરી નથી, વાર્તાઓ છે, ઉદાહરણો છે.
ઓકે, તો આવીએ પુસ્તકના મુખ્ય વિચાર પર. આ ઓપરેટિંગ સિસ્ટમની વાત શું છે?
પિંક એવું કહે છે કે આપણી પ્રેરણાની, મતલબ મોટિવેશનની, બે જૂની ઓપરેટિંગ સિસ્ટમ છે. પહેલી પ્રેરણા 1.0, એ તો સાવ બેઝિક હતી, જીવવા માટે. ભૂખ લાગે તો ખાવું, ઠંડી લાગે તો ગરમી શોધવી.
હા, એ તો પ્રાણીઓમાં પણ હોય.
બરાબર. પછી આવી ઇન્ડસ્ટ્રીયલ રેવોલ્યુશન અને આવી પ્રેરણા 2.0. આ શેના પર ચાલે? બહારના પરિબળો પર, ઇનામ અને સજા.
એટલે કે પેલી ગાજર અને લાકડી, સારું કામ કરો તો બોનસ, ભૂલ કરો તો પગાર કપાય.
બસ એ જ. ઓફિસમાં ટાર્ગેટ પૂરા કરો, ઇન્સેન્ટિવ લો, સ્કૂલમાં સારા માર્ક્સ લાવો, ઇનામ મેળવો, આ બધું પ્રેરણા 2.0 છે,
જે આજે પણ ધૂમ ચાલે છે.
હા, પણ પિંકની દલીલ એ છે કે આ 2.0 સિસ્ટમ કદાચ એવા કામ માટે બરાબર હતી જ્યાં બસ એક ધારું કામ કરવાનું હોય, ફેક્ટરીની લાઇન પર જેમ કામ થતું. પણ આજનું કામ કેવું છે?
અલગ છે, વિચારવાનું, નવું બનાવવાનું, પ્રોબ્લેમ સોલ્વ કરવાનું.
બરાબર. અને આવા કામ માટે પિંક કહે છે કે પ્રેરણા 2.0 નકામી છે. એટલું જ નહીં, એ આપણી અંદરની જે સ્વાભાવિક પ્રેરણા હોય ને, કંઈક કરવાની મજા, એને મારી નાખે છે.
ઓહ, તો પછી કરવું શું? શું છે ઉપાય?
પિંક આપે છે પ્રેરણા 3.0, નવી સિસ્ટમ જે સાયન્સ પર આધારિત છે. એ કહે છે કે આપણી અંદર 3 કુદરતી ઈચ્છાઓ છે જે આપણને સાચી રીતે મોટિવેટ કરે છે.
કઈ 3?
પહેલી છે સ્વાયત્તતા, ઓટોનોમી, એટલે કે આપણા જીવનની, આપણા કામની ડોર આપણા હાથમાં હોય, આપણે નક્કી કરીએ કે શું કરવું, ક્યારે કરવું, કેવી રીતે કરવું.
બીજું
છે નિપુણતા, માસ્ટરી, એટલે કે જે કામ આપણને ગમે છે, જે મહત્વનું લાગે છે, એમાં બસ સારા થતા જ જવું, માસ્ટર બનવું, એની લગન.
અને ત્રીજું
છે ઉદ્દેશ્ય, પર્પઝ, એટલે કે આપણું કામ ખાલી આપણા માટે નથી, એ કોઈ મોટા હેતુ સાથે જોડાયેલું છે, એનાથી કંઈક ફરક પડે છે, આવી ભાવના.
સ્વાયત્તતા, નિપુણતા અને ઉદ્દેશ્ય. હા, આ 3 જ્યારે મળે ત્યારે આપણે બેસ્ટ કામ કરીએ એમ.
હા, અને ત્યારે જ આપણને સાચો સંતોષ પણ મળે, ખાલી પૈસા મળે એ નહીં.
આ ખરેખર રસપ્રદ છે. પેલી ગાજર લાકડીવાળી વાત પર પાછા જઈએ, એ કેમ કામ નથી કરતી એનું કોઈ નક્કર ઉદાહરણ છે પુસ્તકમાં?
હા, બહુ જ જાણીતો પ્રયોગ છે. એને કહેવાય મીણબત્તીની સમસ્યા, કેન્ડલ પ્રોબ્લેમ. લોકોને થોડી વસ્તુઓ આપે, એક મીણબત્તી, ડ્રોઈંગ પિનનું બોક્સ, અને દીવા સડી.
ઓકે.
અને કહે કે આ મીણબત્તીને દિવાલ પર એવી રીતે લગાવવાની છે કે એનું પીગળેલું મીણ નીચે ટેબલ પર ના પડે.
અચ્છા, કોયડા જેવું થયું. થોડું વિચારવું પડે.
બરાબર. હવે આનો સાચો ઉકેલ શું? કે પેલું ડ્રોઈંગ પિનનું બોક્સ ખાલી કરો, એ બોક્સને પિનથી દિવાલ પર લગાવો અને એના પર મીણબત્તી મૂકો. થોડું હટકે વિચારવું પડે.
હા, તરત મગજમાં ના આવે.
હવે પ્રયોગમાં શું કર્યું? એક ગ્રુપને કીધું કે ભાઈ ફટાફટ ઉકેલ શોધો. બીજા ગ્રુપને કીધું જે સૌથી જલ્દી ઉકેલ શોધશે એને પૈસા મળશે, ઇનામ.
તો પૈસાવાળા જીતી ગયા હશે ને, ફટાફટ કામ કર્યું હશે.
ના, નવાઈની વાત એ જ છે, જે ગ્રુપને પૈસાની લાલચ આપી હતી એમણે ઉકેલ શોધવામાં વધારે ટાઈમ લીધો.
શું વાત કરો છો? આવું કેમ?
કારણ કે પૈસાનું ઇનામ મગજમાં આવી ગયું ને, એટલે એમની પેલી આઉટ ઓફ ધ બોક્સ વિચારવાની શક્તિ જાણે બ્લોક થઈ ગઈ. એમનું ધ્યાન ઉકેલ પર ઓછું અને ઇનામ પર વધુ ગયું. આ પ્રયોગ પછી ઘણીવાર અલગ અલગ રીતે થયો છે અને મોટાભાગે આ જ રિઝલ્ટ આવ્યું છે.
બાપરે. એટલે કે જ્યાં ક્રિએટિવિટી જોઈએ ત્યાં જો આમ કરશો તો આમ મળશે વાળી લાલચ કામ બગાડે છે.
બિલકુલ. એને પિંક જોતો પુરસ્કાર કહે છે અને એના ઘણા ગેરફાયદા ગણાવે છે.
બીજે શું ગેરફાયદા?
એક તો એ કે આપણી અંદરની રુચિ ઓછી કરી દે. જે કામ પહેલાં મજા આવતી હતી એ હવે ખાલી ઇનામ માટે કરતા હોઈએ એવું લાગે. પછી લાંબા ગાળે આપણું પર્ફોમન્સ પણ ઘટી શકે. છેતરપિંડી કે શોર્ટકટ લેવાની વૃત્તિ વધી શકે.
કારણ કે ફોકસ ખાલી પરિણામ પર રહે, રસ્તા પર નહીં.
બરાબર. અને એ વ્યસન જેવું પણ બની શકે. દર વખતે ઇનામની અપેક્ષા રહે અને આપણી વિચારસરણી ટૂંકા ગાળાની થઈ જાય. બસ અત્યારે ઇનામ મળે એટલે બહુ થયું.
પણ એનો મતલબ એમ કે બધા જ પુરસ્કારો ખરાબ છે, ક્યારે કોઈને ઇનામ આપવું જ નહીં?
ના ના, એવું નથી. પિંક સ્પષ્ટ કરે છે, જો કામ એકદમ રૂટીન હોય, કંટાળાજનક હોય, જેમાં કોઈ વિચારવાનું ના હોય, તો કદાચ પુરસ્કાર થોડી મદદ કરી શકે. અને બીજું, જો પુરસ્કાર જોતો જેવો ના હોય પણ કામ પૂરું થયા પછી અચાનક સરપ્રાઈઝ તરીકે આપવામાં આવે.
હવે જ્યારે તમે આ કામ સરસ કર્યું છે તો આલો બ્રેટ એ રીતે.
હા, તો એની નકારાત્મક અસર ઓછી થાય છે, કારણ કે એનાથી આપણી આંતરિક પ્રેરણા દબાતી નથી. પણ મૂળ વાત એ જ છે કે પ્રેરણા 2.0ની મર્યાદાઓ છે.
એટલે ફોકસ હોવો જોઈએ પ્રેરણા 3.0 પર. પેલી ત્રણ ચાવીઓ, સ્વાયત્તતા, નિપુણતા અને ઉદ્દેશ્ય.
ચાલો સ્વાયત્તતાથી શરૂ કરીએ. વ્યવહારમાં એનો શું મતલબ?
સ્વાયત્તતા એટલે પોતાનું કામ જાતે નક્કી કરવાની છૂટ, થોડો કંટ્રોલ. પિંક 4Tની વાત કરે છે. ટાસ્ક શું કામ કરવું, ટાઈમ ક્યારે કરવો, ટેકનિક કેવી રીતે કરવું અને ટીમ કોની સાથે કરવું.
બધે બધી છૂટ તો ના મળે કદાચ. ના, બધી નહીં, પણ થોડી ઘણી પણ મળે ને તો ફરક પડે છે. જેમ કે અમુક આઈટી કંપનીઓ છે ઓસ્ટ્રેલિયાની, એટલેસિયન જેવી, એ લોકો શિપિડ ડેઝ રાખે. 24 કલાક માટે કર્મચારી પોતાની મરજીના પ્રોજેક્ટ પર કામ કરે.
ઓ વાહ, એનાથી તો નવા આઈડિયા આવતા હશે ને.
ચોક્કસ. ઘણા નવા પ્રોડક્ટ્સ એમાંથી જ જન્મ્યા છે. અથવા પેલું ROWE, રિઝલ્ટ્સ ઓનલી વર્ક એન્વાયરમેન્ટ, બેસ્ટ બાય જેવી કંપનીઓએ શરૂ કર્યું. તમે ક્યારે ઓફિસ આવો છો, ક્યારે જાઓ છો, એનાથી કોઈ મતલબ નહીં. તમારું કામ બોલવું જોઈએ, પરિણામ આવવું જોઈએ.
આ તો બહુ મોટી વાત કહેવાય. કર્મચારી પર ભરોસો મૂકવાની વાત છે.
બરાબર. અને જ્યારે ભરોસો મુકાય છે ત્યારે લોકો વધુ જવાબદારી અનુભવે છે. નિયંત્રણ નહીં પણ જોડાણ વધે છે.
હવે બીજો મુદ્દો, નિપુણતા, માસ્ટરી, કોઈ કળામાં માહિર બનવો.
હા, આપણે બધાને કંઈક શીખવું ગમે છે, ખરું ને? કોઈ પણ વસ્તુમાં વધુને વધુ સારા બનવું. એ ગિટાર હોય, કોડિંગ હોય, રસોઈ હોય કે ક્રિકેટ હોય. પિંક્સ કહે છે કે નિપુણતા એ કોઈ અંતિમ બિંદુ નથી, એક સફર છે.
એના માટે શું જરૂરી છે?
અને બીજું, મહેનત, સતત પ્રયાસ, જેને ડેલિબરેટ પ્રેક્ટિસ કહે છે. ધ્યાનપૂર્વક લક્ષ્ય રાખીને અભ્યાસ કરવો.
અને એમણે એમ પણ કીધું છે કે નિપુણતા ક્યારે પૂરી થતી નથી, એક ક્ષિતિજ જેવી છે. તમે જેમ જેમ નજીક જાઓ એમ એ દૂર જતી જાય, પણ મજા એ સફરની જ છે.
બિલકુલ. પર્વત ચડવા જેવું, કદાચ ટોચ પર પહોંચવા કરતાં ચડવાની પ્રોસેસ વધુ આનંદ આપે. અને આ જ આપણને ફ્લોનો અનુભવ કરાવે છે. જ્યારે આપણે કામમાં એટલા ખોવાઈ જઈએ કે સમયનું, ભૂખ તરસનું ભાન ના રહે.
હા, સમજાયું. અને હવે ત્રીજો સ્તંભ, ઉદ્દેશ્ય, પર્પસ. આનું શું મહત્વ?
ઉદ્દેશ્ય એટલે આપણે જે કરીએ છીએ એનું કોઈ મોટું અર્થ હોવો. એ ખાલી પૈસા કમાવાનું સાધન નથી. પિંક કહે છે કે માણસ માત્ર નફો નથી શોધતો, એ અર્થ પણ શોધે છે. જ્યારે આપણને લાગે કે આપણા કામથી કોઈનું ભલું થાય છે, સમાજને ફાયદો થાય છે, દુનિયા થોડી વધુ સારી બને છે,
ત્યારે આપણો ઉત્સાહ વધી જાય છે
અને ઘણો વધી જાય છે. પિંક કહે છે કે આજની જનરેશન, ખાસ કરીને મિલેનિયલ્સ અને જેન્ઝી, એ લોકો કામમાં સેલેરી જેટલું જ મહત્ત્વ પર્પઝને આપે છે.
એટલે જ કદાચ પેલી કંપનીઓ જે સામાજિક કાર્યો કરે છે, પર્યાવરણની ચિંતા કરે છે, એ વધારે આકર્ષક બને છે. જેમ કે તમે ટોમ્સ શૂઝનું ઉદાહરણ આપ્યું.
હા, પેટાગોનિયા પણ છે. એ લોકો પર્યાવરણ માટે બહુ કામ કરે છે. આવી કંપનીઓ કર્મચારીઓને ખાલી જોબ નથી આપતી, એક મિશન આપે છે. અને આ ઉદ્દેશ્ય છે ને, એ પેલી સ્વાયત્તતા અને નિપુણતાને પણ વધારે મજબૂત બનાવે છે. મારે શા માટે વધુ સારું કામ કરવું છે? કારણ કે મારો હેતુ મોટો છે.
વાહ, તો આ ત્રણે મળીને પ્રેરણા 3.0, સ્વાયત્તતા, નિપુણતા અને ઉદ્દેશ્ય, જે આપણને અંદરથી ચલાવે છે. આ પુસ્તકમાંથી મુખ્ય કયા સંદેશ આપણે યાદ રાખવા જેવા છે?
પહેલો અને સૌથી મોટો મારા મતે એ છે કે ભાઈ, વિજ્ઞાન ઘણું આગળ વધી ગયું છે પ્રેરણાના મામલે, પણ આપણા બિઝનેસ અને સંસ્થાઓ હજુ પાછળ છે. એ ગેપ પૂરવાની જરૂર છે.
બીજો એ પેલી ગાજર અને લાકડીવાળી પદ્ધતિને સમજી વિચારીને વાપરવી જોઈએ. ખાસ કરીને જ્યાં નવું વિચારવાનું છે, ત્યાં તો એનાથી દૂર રહેવું વધુ સારું. એ ફાયદા કરતાં નુકસાન કરી શકે છે.
ત્રીજું, માણસની અંદરની જે તાકાત છે પોતાની રીતે કામ કરવાની, કંઈક શીખવાની, સારા હેતુ માટે જીવવાની, એ અદ્ભુત છે. એને તક આપો, એને પ્રોત્સાહન આપો, પરિણામ પણ સારું મળશે અને સંતોષ પણ.
અને ચોથું, પેલી સ્વાયત્તાની વાત, એ કોઈ લક્ઝરી નથી, એ આપણી જરૂરિયાત છે. લોકોને થોડો કંટ્રોલ આપો તો એ ભાગી નહીં જાય, પણ વધુ જોડાઈને કામ કરશે.
અને છેલ્લે, ઉદ્દેશ્યનું વધતું જતું મહત્વ. નફો જરૂરી છે, પણ નફાની સાથે સાથે કોઈ મોટો હેતુ હોય તો એ કંપની, એ સંસ્થા, એ વ્યક્તિ લાંબી રેસનો ઘોડો સાબિત થાય છે.
આ પુસ્તકમાં અમુક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર ચોંટી જાય.
હા, જેમ કે પેલું વાક્ય, જ્યારે ઇનામ જ એકમાત્ર લક્ષ્ય બની જાય ત્યારે લોકો ત્યાં પહોંચવા શોર્ટકટ લેતા અચકાતા નથી, ભલે એ રસ્તો ખોટો હોય. કેટલી મોટી વાત છે આ! નૈતિકતા પર સીધો સવાલ.
સાચી વાત. અને બીજું, પેલું નિયંત્રણ તમને ફક્ત હામાં હા ભણાવતા શીખવે છે, કમ્પ્લાયન્સ. જ્યારે સ્વાયત્તતા તમને દિલથી જોડાતા શીખવે છે, એન્ગેજમેન્ટ. બસ આ બે શબ્દો જ ઘણું કહી જાય છે.
બિલકુલ, એ જ તફાવત છે પ્રેરણા 2.0 અને 3.0 વચ્ચે.
તો આ બધી વાતોને રોજિંદા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકાય? ઓફિસમાં, ઘરમાં, બાળકો સાથે.
ઓફિસમાં તો મેનેજર ઘણું કરી શકે. ટીમને પૂછે કે ભાઈ, તમને ક્યાં વધુ સ્વતંત્રતા જોઈએ છે? કામના કલાકોમાં થોડી ફ્લેક્સિબિલિટી, ઘરેથી કામ કરવાની સગવડ. કામના વખાણ કરતી વખતે ફક્ત પરિણામ નહીં પણ પ્રયત્નોની પણ કદર કરવી. જોતોવાળા બોનસ ઓછા કરીને બેઝિક સેલરી સારો અને યોગ્ય રાખવો.
અને શિક્ષણમાં, સ્કૂલોમાં,
ત્યાં પણ બાળકોને પ્રોજેક્ટ પસંદ કરવાની તક આપવી. માર્ક્સ કરતાં વધુ ધ્યાન એમણે શું શીખ્યા અને કેવી રીતે શીખ્યા એના પર આપવું. ભૂલ કરે તો ઠપકો આપવાને બદલે એમાંથી શીખવા માટે પ્રોત્સાહિત કરવા. એમની મહેનતને બિરદાવી, ફક્ત હોશિયાર છે એમ કહીને નહીં.
આનાથી ગ્રોથ માઇન્ડસેટ બને. અને ઘરે વાલીઓ શું કરી શકે?
પેલું રિવોર્ડ ચાર્ટને સ્ટીકર આપવાનું થોડું ઓછું કરવું કદાચ. બાળકને સમજાવવું કે હોમવર્ક કેમ જરૂરી છે, રમકડા કેમ ગોઠવવા જોઈએ, એના ફાયદા બતાવવા, એમને નાની નાની પસંદગીઓ આપવી, અને સૌથી અગત્યનું, એમના પ્રયત્નોની નોંધ લેવી, ભલે પરિણામ ધાર્યું ન આવ્યું હોય.
અને આપણે પોતે પણ આપણા કામનું મૂલ્યાંકન આ 3 માપદંડ પર કરી શકીએ. સ્વાયત્તતા, નિપુણતા, ઉદ્દેશ્ય. શું મારી જોબ મને આ આપે છે?
બરાબર. કદાચ નવી જોબ શોધતી વખતે ખાલી પગાર નહીં પણ આ વસ્તુઓ પણ જોવી જોઈએ. શોખ કેળવીને પણ નિપુણતા મેળવી શકાય છે.
આ બધી ચર્ચા પછી મને તો એમ લાગે છે કે જે બાહ્ય પુરસ્કારોને આપણે સર્વસ્વ માનતા હતા, એ ખરેખર કેટલા દ્વિધા ભર્યા છે. ફાયદો પણ કરે ને નુકસાન પણ.
હા, અને મારા માટે સૌથી પ્રભાવશાળી વાત પેલી ઉદ્દેશ્યની છે. જ્યારે ખબર પડે કે આપણું કામ કંઈક મોટા ચિત્રનો ભાગ છે, ત્યારે જે શક્તિ મળે છે એ અલગ જ હોય છે. એ ખાલી નોકરી નથી રહેતી, એક મિશન બની જાય છે.
એકંદરે ડ્રાઈવ આપણને યાદ અપાવે છે કે આપણે માણસ છીએ, મશીન નથી. આપણી પ્રેરણા વધુ ઊંડી અને વધુ માનવીય છે. પૈસા જરૂરી છે, પણ એ બધું નથી.
સાચી વાત.
અને જો આપણે ખરેખર લોકોને ને આપણી જાતને મોટિવેટ કરવા માંગતા હોઈએ તો આપણે સ્વાયત્તતા, નિપુણતા અને ઉદ્દેશ્ય માટે જગ્યા બનાવવી પડશે. એ જ સાચો રસ્તો છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.